ज्ञान। नमो ताहि जाते भय अरिहंता दि महान, करि मंगल करुछु महा ग्रंथ करण शुभ काज, जेथी मड़े समाज सर्व पामे निज पद राज। आचार्य कल्प पंडित प्रवर श्री टोडरमल जी द्वारा रचित मोक्ष मार्ग प्रकाशक ग्रंथ में प्रथम अधिकार में शुरुआत में ज पंडितजी साहेबे बहु एक सारी बात करी, केम के शुरुआत नी वात गमे तो पाछळनी वात सांभळवा तैयार थाय। एवुं थाय ने जगत में शुरुआत नी वात गमे, जनरली पेलुं फर्स्ट इम्प्रेशन इज लास्ट इम्प्रेशन एवुं कहेवाय छे ने, एम पंडितजी साहेबे शुरुआत में जे एक बात कही के जो तारे तारी पर्याय नी अंदर अतिन्द्रिय आनंद नू वेदन करवानी भावना से सुखी थवानी भावना से, तो अंदर मां तारो भगवान हाजरा हजूर बिराजमान से। परमार्थी तो एज इष्ट एटले के वहाल करवा योग्य तत्व ए से। अने व्यवहार थी बीजी नंबर में कहिए तो पंच परमिष्टि भगवान तने शरणभूत से, केम के ये तने शुद्ध आत्मा नु स्वरूप बतावे से। अपने स्लोगन में बोले थे ने, कुंद कुंद आचार्य ने क्या दिया, तो भगवान आत्मा बता दिया। अमृत चंद्र आचार्य ने क्या दिया, तो भगवान आत्मा बता दिया। गुरुदेव श्री ने क्या दिया, तो भगवान आत्मा बता दिया। अष्टपौड में एक गाथा आवे से, अरहंत सीधाचार्य अध्यापक श्रवण परमेष्टि जे, पांचे अछे आत्मा मही आत्मा शरण मारू करे। पंच परमिष्टि ये तो द्रव्यगुण नहीं, पर्याय से कोई व्यक्ति परमिष्टि है। पंच परमिष्टि ए आत्मानी संवर निर्जरा अने मोक्ष रूप दशा से। ये पंच परमिष्टि नी अवस्थाओ जे से, तो तारो अंदर मा भगवान थी पर्यायो आवे से, अने ए वात ने अपना बहार मा व्यवहार थी पंच परमिष्टि बतावे से के अम पंच परमिष्टि नी दशाओ आवी अमने अमारा स्वभाव मा थी आवी से, प्राप्त मा थी प्राप्ति थई से। अने तारा मा पण एवी टेलेंट से कि तू पण तारा स्वभाव नो आश्रय करी अने तारी पर्याय मा आ दशाओ प्रगट करी सके से। एटले निश्चय थी तो दरेक जीव ने पोतानो शुद्ध आत्मा ज इष्ट से, अने व्यवहार थी कहिए तो पंच परमिष्टि तो इष्ट से। जगत मा बीजो कोई त्रीजो पदार्थ उपचार थी पण इष्ट कहेवातो नथी। इष्ट पण नथी ने कोई अनिष्ट पण नथी जगत नो पदार्थ। विकारी भाव राग द्वेष आश्रय बंद तत्व से अनिष्ट से, शुद्ध आत्मा आश्रय करवा योग्य इष्ट से, अने संवर निर्जरा ने मोक्ष प्रगट करवा योग्य इष्ट से। तो एनी चर्चा कर्या बाद जे आपणे वात थई कि शिष्ये प्रश्न कर्यो के अतिन्द्रिय सुखनी प्राप्ति तो थाय पण इंद्रिय सुखनी प्राप्ति थाय अने प्रतिकूल संयोगो हटी जाय ने अनुकूल संयोगो मळे, एवं प्रयोजन सिद्ध थाय के ना थाय। तो पंडितजी साहेबे जवाब आपे के हाँ थाय ने, ए पण प्रयोजन सिद्ध थाय। पण वात ए से के ए भगवान नी स्तुति भक्ति करता एवं पुण्य बंधाय से ने अनुकूल संयोगो मळी पण जाय से ने प्रतिकूल संयोग हटी जाय से। पण वस्तु ए से के ए तने जे अनुकूल संयोगो मळ्या ने एमा तू जे अतिन्द्रिय सुखनी जे वात से, ए तने एमा अतिन्द्रिय सुख नहीं मळे। અને એ ઇન્દ્રિય સુખ પ્રત્યે તું લક્ષ કરીશ ને તો કશાય ભાવ થશે,
દુઃખનું કારણ હશે.
ન્યાય આપ્યો, આશ્રવ શા માટે દુઃખનું કારણ હશે? સંયોગમાં તો એ વાત કરી એટલે પંડિત સાહેબે સમજાવ્યું કે જો તારી માત્ર કોરી કલ્પના છે, જેમ આપણે કાલે દ્રષ્ટાંત જોયું હતું કે ભાઈ કૂતરું જે છે હાડકામાંથી લોહી આવે, કલ્પના છે, એમાં અનુકૂળ સંયોગો મને સુખનું કારણ ને પ્રતિકૂળ સંયોગ મને દુઃખનું કારણ, એ કલ્પના છે. વાસ્તવમાં સુખનું કારણ તો તને તારો શુદ્ધ આત્મા છે અને દુઃખનું કારણ તારી પર્યાયમાં થવાવાળા રાગ દ્વેષ ભાવ છે. બીજું કોઈ બહારમાં કોઈ પદાર્થ સુખ દુઃખનું કારણ છે જ નહીં. બરાબર. હવે એક આગળ વાત પંડિતજી સાહેબ સારી બીજી કરી રહ્યા, સાંભળજો જરા. નવ નંબરના પેજ ઉપર આપું વાંચેલું છું પહેલા, નવ નંબરના પેજ ઉપર. અથવા જૈન શાસનના ભક્ત દેવ આદિ કો તે ભક્ત પુરુષને અનેક ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રીઓનો સંયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે. એ પ્રમાણે પણ એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંત આદિક વડે થાય છે, પરંતુ એ પ્રયોજનથી કંઈ પોતાનું હિત થતું નથી, પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. સમજાય છે કે નહીં? હા, ઈચ્છા તો પાછી સુખી થવાની ઉભી જ રહી કે મારે સુખ જોઈએ છે. પ્રશ્ન તો પાછો હતા ત્યાંને ત્યાં જ આવ્યા ને, સામગ્રી મળ્યા પછી પાછા હતા ત્યાંને ત્યાં આવી ગયા. સમજાય છે કે નહીં? જેમ વર્ષો પહેલા આપણે થોડું સરળ કરી, પેલા બહુ ટાઈમ પહેલા એક પેલું બિનાકા ચાલતી હતી, બરાબર છે ને? અક્ષય બુધવાર ને આવે બિનાકા. અમારા ગામમાં એક કે બે જગ્યાએ રેડિયો હતો તો બધા ભેગા થઈ જાય જોવા માટે, એવો હતો એક જમાનો બુધવારની બિનાકા. સમજાય છે ને? હા. પછી ધીરે ધીરે હવે એના પછી સમજાય પેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવ્યા, પછી મોટા ટીવી આવ્યા, પછી આવડા આવ્યા ને પછી એ નીકળી ગયા ને હવે શું કહેવાય, જે કહેવાય એલસીડી કે એલઈડી જે કહેવાતા એ આવી ગયા ને બીજા ત્રીજા આવી ગયા ને. પણ મનુષ્ય પર્યાય પૂરો થવા છતાં જો સોલ્યુશન નથી આવ્યું, એટલું સુખનું સોલ્યુશન નથી આવ્યું ને, કહેવાનું આશય સમજાય છે કે ને? આ ઇન્દ્રિય જેની સામગ્રી મળી ને આવશે ને, હા, એ સામગ્રી તો મળી ગઈ, પણ કહેશે કે ના, અમારે જે જોઈએ છે હજુ આમાંથી નથી મળતું, નથી મળતું, નથી મળતું. સમજાય છે કે નહીં? તો પંડિત સાહેબ એ તો કહી રહ્યા છે. સમજાય છે કે નહીં? અને સુખ તો નથી મળતું પણ એના પ્રત્યે તમારું લક્ષ્ય જાય છે તો કશાય ભાવ થાય છે, દુઃખી થાય છે, અને કશાય છે, આકુળતામય છે, ક્યાંથી સુખી હોઈ શકે? પ્રવચન સાર 64 નંબરની ગાથા વાંચજો, ન્યાયથી સમજાવ્યું છે કે આ જીવ છે ને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં વ્યાપાર કરતો દેખાય છે ને, એટલે એમને એમ પૂરું થઈ ગયું કે આ જીવ દુઃખી છે. વિષયોમાં વ્યાપાર, જે પતંગી હોય આમ આમ દોડે છે ને આ બાજુ, એ દોડે છે એટલે નક્કી થઈ ગયું કે દુઃખી છે, અહીંયા સુખ શોધે છે, દોડે છે એટલે નક્કી થઈ ગયું. એમ આ દેવો છે, દેવગતિના દેવો, એ કહે છે કે બહારમાં પાંચના વિષયો તરફ આમ ઝંપાપાત કરે છે ને, માટે નક્કી થાય છે દેવો દુઃખી છે, દુઃખી છે. જેમ અહીંયા તમે મને રસ્તામાં કોઈ રસ્તે તમે જતા હો ને, રસ્તામાં એક ક્લિનિક છે અને મને તમે ત્યાં બેઠેલો જોયો ભાઈ, બરાબર, એકદમ નજર પડી રોડ ઉપરથી, અને સાંજે તમે હરેન્દ્રભાઈ મને મળો, તમે શું પૂછશો? શું પૂછશો? શું પૂછશો? બોલો, શું થયું હતું? કેમ શું થયું હતું? તમે મને કોઈ જ્વેલર્સના ત્યાં બેઠેલો જો તો પૂછશો તમે? નહીં પૂછો ને? એ શું થયું હતું? ક્લિનિકમાં બેઠેલો જોયો અને તમે પૂછો છો કે શું થયું હતું, એનો મતલબ તમને એટલો ખ્યાલ હોય કે મારે કંઈક શરીરની તકલીફ છે. કેવી રીતે તમે ડિસાઈડ કર્યું? કેમ કે મને ત્યાં બેઠેલો જોયો ને, મને ત્યાં બેઠેલો જોઈને નક્કી થઈ ગયું કંઈક ગડબડ છે. એમ જીનવાણી માં કહે છે કે આ પાંચ ઇન્દ્રિયોના વિષયોની અંદર દોડે છે અને નક્કી થાય છે કે આ જીવ દુઃખી છે. ગાથા છે, વિષયો વિશે રતિ જેમને, દુઃખ છે સ્વાભાવિક તેમને, જો તે ન હોય સ્વભાવ તો વ્યાપાર નહીં વિષયો વિશે. હા, પેલો આંખ આંખ આવી જાય ને, અને પછી પેલા પેલા આંખની અંદર પેલું નાખે છે ને દવા, અને પછી કાં તો ચશ્મા પહેરે પેલા આંખમાં આવી ગયો તો પૂછે કે કેમ શું થયું છે. રોજ તો નથી પૂછતા પણ એ લગાવે છે, નક્કી થયું કે કંઈક તકલીફ છે. એમ આ બતાવે છે કે તમે એક એક ઇન્દ્રિયના વિષયમાં વ્યાપાર કરો છો એનો મતલબ નક્કી છે. અને એક બાજુ આપણા ત્રિલોકીના જિનેન્દ્ર ભગવાન તીર્થંકર પરમાત્મા ઇન્દ્ર દ્વારા રચના જે સમોસરણની થયેલી છે, અને હર અંતર મુહૂર્તમાં જેની રચના બદલાય છે. ઇન્દ્ર કુબેરને આજ્ઞા કરે છે ને કે જે સમોસરણના વૈભવની વાત તો અત્યારે શું કરીએ, પણ તુમ તો અવિકારી હો પ્રભુ વર, જગ મે રહેતે જગ સે ન્યારે, અતેવ ઝુકે તવ ચરણો મે જગ કે માણિક મોતી સારે. છે ને બધી ઇન્દ્રિય સુખની સામગ્રી, પણ દૈવી શમો શરણમાં નહીં રાગ કિંચિત. વાહ, ધૂલી મલીન પર જ્યાં નહીં દ્વેષ કિંચિત, ધૂલી શમો શરણ કેવળ ગેય જય માં, એ જ્ઞાન ને નમન હો જિન જી હમારા. છે કે નહીં? ભલે સો ઇન્દ્રો ના તુજ ચરણમાં શીષ નમતામ, ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા. આ ભગવાનના જ્ઞાનમાં જણાય ને, પણ હવે સાંભળજો. નથી એ ગેયો માં તુજ પરિણતિ સન્મુખ જરા. આનું નામ છે એ સામગ્રી મળી પણ એ ગેયો તરફ પરિણતિ ભાગતી નથી, પરિણતિ અંદરમાં ડૂબી ગઈ છે. જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા નથી, માત્ર જ્ઞપ્તિ ક્રિયા રહી છે. નથી એ ગેયો માં તુજ પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જિનવરા. આ પંડિત સાહેબ એ કહે છે કે મળશે તો તને શું ફાયદો? કોઈ ફાયદો નથી. જો એના પ્રત્યે લક્ષ જશે તો કસાય થશે અને આકુળતા થશે. જો એ પ્રયોજનથી કાંઈ પોતાનું હિત થતું નથી, કારણ કે કસાય ભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઇષ્ટ અનિષ્ટપણું માની આત્મા પોતે જ સુખ દુઃખની માત્ર શું કરે છે? કલ્પના કરે છે. કસાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખ દુઃખની દાતા નથી. વળી કસાય છે તે સર્વ આકુલતામય છે, માટે ઇન્દ્રિય જનિત સુખની ઈચ્છા કરવી વા દુઃખથી ડરવું, એટલે કે અનુકૂળ સંયોગની વાંછા કરવી અને પ્રતિકૂળ સંયોગને હટાવવાની ભાવના કરવી, એ બધો શું છે? એ બધો ભ્રમ છે. કેમ કે સંયોગ અનુકૂળ કે પ્રતિકૂળ કશું હોતું નથી, એ તારી માત્ર શું છે? તારી માત્ર કલ્પના છે, ભ્રમ છે. સમજાય છે કે નહીં? આ જે ભૂંડ વગેરે હોય છે ગંદકી વિસ્તારમાં નથી રહેતા, ત્યાં જ રહે છે ને, હવે એને અનુકૂળ લાગે છે. સમજાય છે કે નહીં? આપણને ભૂલમાં પણ એક પગ ત્યાં છાંટો પડી જાય તો એ પણ કેવું લાગે છે? સમજાય છે કે નહીં? હવે એ પદાર્થ અનુકૂળ કે પ્રતિકૂળ ક્યાં હશે? એટલે પદાર્થ જગતમાં કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ એવું છે નહીં. કસાય ભાવ વડે તું દુઃખી છે અને નિષ્કસાય ભાવ વડે તું સુખી છે. સીધી વાત આ છે. જો વળી હવે જરા બદલાય છે વાત, સાંભળજો. વળી એટલે તમે તમારા ટાઈમ રેશો તો જોઈશું, આ આખા ટોપિકને આમ ચાર ભાગમાં આપણે બાયફર્કેશન કરી શકીએ આવી રીતે, બરાબર. હવે આ ચોથો પોઈન્ટ આવે, સાંભળજો. વળી એવા પ્રયોજન અર્થે અરિહંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કષાય હોવાથી પાપ બંધ જ થાય છે, માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી. કેટલી સ્પષ્ટ વાત કરી દીધી, સમજાય છે કે નહીં? પંડિત સાહેબની સ્ટાઇલ કેવી છે કે ભાઈ તું કેસે વાત ખરી છે, સમજે છે કે નહીં? પેલા કહ્યું કે ભાઈ સામગ્રી મળે કે ના મળે, કે હા સામગ્રી મળે, બરાબર સામગ્રી મળે, પણ એ વાત સાંભળ, સામગ્રી મળે પણ એનું તું લક્ષ કરીશ તો દુઃખી થઈશ, એવું છે. હવે કે બીજી વાત સાંભળ, અને તું ભગવાનના દરબારમાં આ બધું કે સામગ્રી માટે જતો હોય કે શરીર સારું રહે, સમજાય છે કે નહીં, પરિવારની અંદર બધી અનુકૂળતા બનેલી રહે એવી, ત્યાં જઈને ભગવાનની સામે ઇન્દ્રિય જનિત સુખની સામગ્રી માટે જતો હોય કે ભગવાનના આશીર્વાદથી મારું કામ થઈ જાય, સમજાય છે કે નહીં. અને એવા પ્રયોજનના માટે તું જો ભગવાનની પાસે જતો હોય તો તીવ્ર કષાય છે, એ તો તીવ્ર કષાયમાં જાય છે, મંદ કષાયમાં એ નહીં, સમજાય. પેલા સંકલેશ પરિણામ વિશુદ્ધ અને શુદ્ધ આવીને તો તીવ્ર કષાયમાં જાય છે. તો ભગવાનના દરબારમાં આવીને ભગવાન જેને તુચ્છ જાણીને છોડીને સ્વરૂપમાં સમાઈ ગયા છે અને તું એમની પાસે આ પ્રકારે ભોગ સામગ્રીની માગણી કરે છે, આ તો પૂજ્ય ગુરુદેવશ્રીના આવી તત્વભ્યાસના બળે આ બધા ગ્રહિત મિથ્યાત્વનો કચરો તો સાફ થઈ ગયો. નહીં તો એક જમાનો એવો હજુ પણ બહારમાં નજર નાખીએ ત્યાં ખબર પડે છે, તીર્થંકર ભગવંતોની અંદર પણ સમજાય ને કે ભાઈ પાર્શ્વનાથ ભગવાનનું કામ આ, સમજે ને મહાવીર ભગવાનનું કામ આ, પાર્શ્વનાથ ભગવાનનું કામ આ, આદિનાથ ભગવાનનું કામ આ, તીર્થંકર ભગવાનોમાં પણ ભેદ પડે. આ પ્રયોજનની વાત આવી ને કે આના પ્રયોજન માટે સંતાનની પ્રાપ્તિ ના થતી હોય તો મહાવીરજી ભગવાન, અને મહાવીરજી ભગવાન એટલે અહીંયાના નહીં મહાવીરજી ને ત્યાંના, મહાવીર ભગવાન પણ એને પાછા જુદા, અહીંયાના નહીં ત્યાંના મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અહીંયાના નહીં ને પાછા ત્યાંના પાર્શ્વનાથ ભગવાન, કેટલી જાતિના પાર્શ્વનાથ ભગવાન તો છે, સમજાય છે કે નહીં. હા અહીંયા ના તમે ત્યાંના, અમે તો જઈ આવ્યા હતા, એક કામ કરો તમે પેલા ત્યાં પાર્શ્વનાથ ભગવાન પાસે જઈ. અરે તું શું કરે છે, કેવું પાપ બાંધે છે, સાત પ્રકારના પાપમાં ગ્રહિત મિથ્યાત્વનું પાપ સૌથી મોટું પાપ છે, સમજાય છે કે નહીં. અમારા ત્યાં હમણાં એક વાત કહ્યું પણ હતું કે માગણી તું જે કરે છે ને ગુરુદેવશ્રી તત્વના અભ્યાસથી સમજાવ્યું કે જો નંબર એક વાત પુણ્ય પાપના ઉદય પ્રમાણે મળે છે, કોઈ ભગવાન દેનાર લેનાર નથી, કોઈ જગતમાં કોઈ નથી દેનાર લેનાર, પુણ્ય પાપના ઉદય પ્રમાણે મળે છે નક્કી કરો. બીજા નંબરમાં એ મળે છે તો તારા દ્રવ્ય ગુણ પર્યાયમાં તો આવતું નથી, અને ત્રીજા નંબરમાં એનું લક્ષ કરો છો તો કષાય ભાવ થાય છે, તો સીધી અંદરમાં જે વાંછા હતી ને નીકળી ગઈ ને ભાઈ દિલીપભાઈ, સીધી ચોકડી વાગી ગઈ, સમજણનો માર્ગ છે ને, અને સમજણ નથી કરતો તો ભગવાનની પાસે જઈને આવી રીતે. અને જે મહાવીર સ્વામી ભગવાન પોતે બાલ બ્રહ્મચારી, સમજાય છે ને, ત્યાં જઈને એ પ્રમાણે માગણી કરે, ભિક્ષા કરે કે મને આમ થાય, અને આ બહારમાં અતિશય ક્ષેત્રો વગેરે જોઈએ ને તો એવી જાતિની, હા બસ કે અહીંયા નહીં ત્યાં જોઈએ, હું મારું કામ થાય છત્ર ચડાવી દઈશ, છત્ર ચડાવે છે ને ત્યાં આગળ, જો છત્ર લગાવે મારું કામ થઈ જાય, બાધા રાખે. અરે શું કરો છો તમે, સમજાય છે કે નહીં. હા અને આખી છત્રની લાઈન ભરાઈ જાય ને, પેલો માણસ હોય ને પાછા છત્ર લઈ જાય ને પાછા બીજા આવે ને તે, અને જેટલા પણ બહારમાં જાય કે તમે ત્યાં જાઓ તમારું કામ થઈ, તમે ત્યાં જાઓ, રોતી તીને પિયરિયા મળ્યા, જેમ વ્યક્તિ રોતો હોય ને પિયરવાળા મળ્યા ને તો બહુ રડવા લાગે, એમાં કહે છે દૂધનો દાજો છાશ ફૂકી ફૂકીને પીવે એવી જીવની સ્થિતિ છે બહારમાં જોવામાં આવે તો, સમજાય છે કે નહીં. આવું કરાય નહીં, પણ તો ખાલી કહું છું કોઈ પણ જગ્યાએ તમારું ક્ષેત્ર આગળ અતિશય લગાડી દો એટલે જુઓ પછી તમારે અતિશય ક્ષેત્ર, સમજાય છે કે નહીં. અરે તને અતિશય કોને કહેવાય એ ખબર નથી તને, આ અંદરમાં ચૈતન્યનો અતિશય તને અતિશય નથી દેખાતો, મારો અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા આમ મારું ક્ષેત્ર છે ને, આ અતિશય ક્ષેત્ર તો આ છે કે જેમાંથી અનંત કાળ સુધી અનંત ચતુષ્ટય નીકળ્યા કરે, અતિશય ક્ષેત્ર તો આ છે ચૈતન્યનો અતિશય, પેલામાં કાંઈ નથી ભાઈ. પણ આ અભ્યાસ નહીં હોવાના કારણે જીવ આ રીતે ભૂલો પડે છે. અને ઘણી વાર ત્યાં સ્વાધ્યાયમાં કહીએ પણ ખરા કે ઘણા વર્ષો પહેલા પેલા શીતળાના રોગ હતા ને, શીતળાનો રોગ નીકળતો તે વખતે, અને એ વખતે ગવર્મેન્ટે જે પ્રમાણે બધા ડિસિઝન લીધા ને એની જે વેક્સિન વગેરે આપ્યા ને બધું નીકળી ગયા ને, તો એ વખતે બધા દિવાલો ઉપર વોલ પર પેલી વાદળી શાહીથી પેલું લખવામાં આવતું હતું કે શીતળાનો કેસ શોધી લાવના ને 1000 નું ઇનામ. મને બરાબર ખ્યાલ, નાના હતા પણ હા એ સહીથી લખવામાં આવે, પેલા જેને ચૂનાની છે એ પ્રમાણે એની પર લખે, શીતળાનો કેસ શોધી લાવના ને 1000 ઇનામ. એમ હું તો કહું કે આ પૂજ્ય ગુરુદેવની વાત આ મુમુક્ષુઓના કાને વાત પડી છે ને, તો ગ્રહિત મિથ્યાત્વને તમે શોધી તો લાવો, મુમુક્ષુઓને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ શોધી તો લાવો, નહીં મળે તમને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ. કેમ કે આ વાત ગઈને અંદરમાં પ્રશ્ન જ નથી ઉભો થતો, પુણ્ય પાપના ઉદય પ્રમાણે મળે છે. અને અમારે જોઈતું નથી, અમને તો અમારી ગાયક જોઈએ છે. સમજાય છે કે નહીં? અને નહીં તો બસ આવી રીતે અહીંયા જશે ને અહીંયા જશે ને અહીંયા જશે ને અહીંયા જશે ને પંડિતજી સાહેબ કહે છે તો સંકલેશ પરિણામ છે, તીવ્ર કસાય છે ને પાપનો બંધ થાય છે. ઘણા વર્ષો પહેલાની વાત છે, ક્ષેત્ર પર ગયા હતા તો આમ ભગવાનની પ્રતિમા જે હોય ને એ વખતે પેલા 10 પૈસા ને 20 પૈસાના સિક્કા, લગભગ 84ની આસપાસની વાત છે, ઘણા 40 વર્ષ પહેલાની. તો એક વ્યક્તિએ જે 20 પૈસા કે 10 પૈસાનો જે સિક્કો કહેવાય ને એ આમ ભગવાન તો ભંડારમાં નહીં અક્ષયભાઈ, ભગવાનના હાથમાં જ મૂકી દીધો, ડાયરેક્ટ બિલિંગ જે કહેવાય ને ભગવાનના હાથમાં જ 20 પૈસા મૂકી દીધેલા હતા. બોલો હવે. ત્યારે મેં કીધું કે અરે આ સાંજના સમયે આમ દર્શન કરવા માટે જઈએ ને બધા ક્ષેત્રો પર સાંજે પહોંચે તો આવી રીતે પૈસા મૂકેલા હતા. જો અજ્ઞાન દશામાં જીવ કેવા પાપ બાંધે છે. ગ્રહિત મિથ્યાત્વનો તો બહુ મોટો કેસ છે આખો. આપણે કદાચ પહેલા કહ્યું કે નહીં, ભગવાન માટે પણ અમારા એક સંબંધી હતા, એ તો દીક છૂટી ગયું ઘણા બધા. એ વખતે કદાચ લાસ્ટ ટાઈમ મને ખબર નથી કહ્યું હોય કે નહીં, એક સાયકલ બગડી જાય ને સાયકલ, એ વખતે સાયકલનો જમાનો હતો તો પેલી ચેન ઉતરી ગઈ સાયકલની ચેન. બહુ ટ્રાય કર્યો પણ ના. પછી એમને કહ્યું કે મેં નેમિનાથ ભગવાનને યાદ કરીને પછી આમ કર્યું તો સાયકલ ચાલુ થઈ ગઈ. સમજાય છે કે મારા નજીકના સંબંધી શું સમજાય છે કે નહીં સાયકલ? પણ આ વાતની તો બિલકુલ જરીએ કાને નહીં પડેલી, આનો અભ્યાસ બિલકુલ નહીં. નેમિનાથ ભગવાનને યાદ કરીને મેં કહ્યું કે મેં સમજાય મારા મનથી, હા એ સાયકલની ચેન રિપેર કરવાનું કામ કોનું કામ છે લૌકિકમાં? સમજાય છે કે તમે ત્રણ લોકના નાથને કયા કામ સોંપો છો ખબર નથી પડતી. અને થોડાક ટાઈમ પછી ફરીથી એમના ઘરે જવાનું થયું તો ટેલિફોન બગડેલો હતો એ વખતનો પેલો. અને આમ કરીને પછી નમોકાર મંત્ર બોલીને નેમિનાથ ભગવાનને, કેમ કે એ કઈ મને નેમિનાથ ભગવાન ફળે છે ભાઈ, એમના ફેવરિટ, મારા માય ફેવરિટ પેલો આવે ને માય ફેવરિટ પેલો બર્ડ, માય ફેવરિટ પેલો શું કહેવાય ને જે આવે છે હીરો, તેમ કે છે મારા તીર્થંકરો ભગવાનમાં પણ માય ફેવરિટ. આ લખે છે ને પંડિત સાહેબ ખુલાસો કરે છે કે નેમિનાથ ભગવાન યાદ કરીને ફોન ચાલે. ફોન રિપેર કરવાનું કામ કોનું છે? તમે ત્રણ લોકના નાથને શું કહો છો? સમજાય છે કે નહીં? અને પાછા 10 જણને કહેતા ફરે ને કે મારું કામ તો મેં જ્યારે જ્યારે પણ નેમિનાથ ભગવાનને યાદ કરે છે તારું મારું મારું કામ થઈ ગયું છે. અરે વાંચો છઠ્ઠો અધિકાર પંડિતજી સાહેબનો, ગ્રહિત મિથ્યાત્વનો કેટલું ચોખવટો કરેલી છે. અન્ય દેવાદિક તો છોડ, આ તો વાત છે સાચા અરંધ ભગવાનની પાસે આવીને તું આવી જાતિની વાંછા કરે છે તો કહે છે તીવ્ર કસાય છે ને એનાથી મહાપાપનો બંધ થતો જોવામાં આવે છે. જો એ કહે છે વળી એવા પ્રયોજન અર્થે અરિહંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કષાય હોવાથી પાપ બંધ જ થાય છે, માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી. સમજાય છે ને? પંડિતજી ધીમે રહીને એને કહી દીધું કે આ 5 દિના વિષય ભોગની સામગ્રીનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. ને પેલો વ્યક્તિ પણ સમજે કે સમજાય છે ને પ્રમાણ વચન ગુરુદેવ. સમજાય છે કે નહીં? યસ બરાબર છે, વાત સાચી છે, ન્યાયથી લોજિકથી સમજાવવું પડે ને, બસ બરાબર છે. જો કારણ કે અરિહંતાદિકની ભક્તિ કરતા એવા પ્રયોજન તો સ્વયં સિદ્ધ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ભાઈ તમે એમ કહો કાલે બપોરે તમારે મારા ઘરે જમવા માટે આવવાનું છે તો બરાબર છે. પછી હું એમ કહું કે પછી તમે જમવાનું કહ્યું પછી પાણી મળશે કે નહીં મળે? અક્ષયભાઈ તમે જમવાનું કહ્યું ને પાણી મળશે કે નહીં? હરેન્દ્રભાઈ હા તમે કહ્યું હતું ને મને જમવાનું કે શૈલેષભાઈ મારા ઘરે જમવાનું છે, એમ કીધું ઓકે તો જમવાનું કહ્યું ને પાણીનું તમે કહ્યું નહીં. તો ભાઈ તમે જમવાનું કહ્યું છે તો પાણીનું કહેવાનો પ્રશ્ન? જમવાનું કહ્યું એટલે પાણી તો ભેગું મળવાનું જ છે. એમ અરંધ ભગવાનના ગુણાનુવાદ કરવાના ફળમાં જ્યાં મોક્ષની પ્રાપ્તિ થતી હોય એમના સ્વરૂપને સમજવામાં, તો વજગાળાના રસ્તામાં આવી જાતિના ઊંચા પુણ્ય તો એમને એમ બંધાઈ જતા હોય છે. એના માટે કોઈ અલગથી આવી પ્રકારનું કાંઈ હોતું નથી. એ સાધક દશામાં એ પ્રકારનો શુભભાવ આવે છે ને એવા ઇન્દ્રિયજની સામગ્રી ઉજવવામાં આવે છે. પણ જ્ઞાની કહે છે કે આ બધું ભોગવ્યા વગર નિર્જરી જાઓ, અમને તો આત્માના આનંદના ભોગવટામાં એવા મસ્ત છીએ, અમને ટાઈમ જ નથી એ બધું ભોગવવાનો, રૂચિ એ નથી ને ટાઈમ એ નથી. સમજાય છે કે નહીં? કહ્યું હતું ને આપણા 24 કલાકમાંથી જેમાં ટાઈમ જતો હોય, જેની રૂચિ હોય ત્યાં ટાઈમ જશે આપણો. તો જ્ઞાની કહે છે કે અમારો તો અંદર આત્માની રૂચિ છે, તો અમારો સમય તો અંદરમાં જ જાય છે, અંદરમાં જ જાય છે. તો પેલું બધું ભોગવ્યા વગર નિરીજરી જાય છે. અને ન્યાય એ છે કે એમાં સુખ નથી, સુખ નથી ને એમાં. એ જ પદાર્થ થોડા ટાઈમ પછી કેવો લાગે છે? આપણે ગુજરાતી ભાષામાં કહે છે નવું કેટલા દિવસ, કેવું નવું, નવું કેટલા દિવસ. આ લાવે આ નવું, હું તો કહે નવ દિવસ પછી સમજાય છે કે નહીં, નથી ગમતું. વાત પૂરી થઈ ગઈ ને એક્સચેન્જ ઓફરની રાહ જોવાની પછી. હા, સમજાય છે કે નહીં? જ્યાં સિદ્ધ ભગવાનને જે સુખ પ્રગટ થયું છે ને, સિદ્ધ ભગવાન ભગવાન મહાવીર સ્વામીને 2500 લગભગ વર્ષ પહેલા આદિનાથ ભગવાને કોળાકોળી સાગર પહેલા સુખ પ્રગટ, તેમને એક્સચેન્જ ઓફરની રાહ જોવી પડતી હશે કે બહુ ટાઈમ થઈ ગયો ને હવે વર્જન બદલાય તો સારું, ને બહુ ટાઈમ થઈ ગયો કેવળ જ્ઞાન ને હવે બીજું કંઈક થાય તો કેવળ જ્ઞાનથી આગળ થાય, અનંત સુખથી બીજું કંઈ આગળ થાય, હોય છે એવી ભાવના કે ના? સમજાય છે કે નહીં? આ એ માર્ગ છે, આ એ માર્ગ છે. અને પેલામાં તો નવ નવ દિવસ ને હમણાં જ લાવ્યા હોય ને બીજાનું જોઈએ ને, એના કરતા તો આ સારું છે. આના જુઓ તો ખરા, આ જગતનું સ્વરૂપ આવું છે. થાકી જઈશ તો થાકી જઈશ. હા, તૃષ્ણા કી ખાઈ ખૂબ ભરી પર રિક્ત રહી વહે, રિક્ત રહી યુગ યુગ સે ઈચ્છા સાગર મેં પ્રભુ ગોતે ખાતા આયા હું. કહ્યું છે ને વેદ પરમ કાલના સમાન છેલ્લી માર્કશીટમાં એફ એ આઈ એલ ના લખાયેલું આવવું જોઈએ, આપણી માર્કશીટની અંદર પી એ ડબલ એસ હોવું જોઈએ. સમજે? એના માટે આપણને આ જૈન કુંડ ને ગુરુદેવશ્રી એટલા માટે મળ્યા હશે. આપણો છોકરો પહેલા ધોરણમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એક વખતે ફેલ, બીજા વખતે ફેલ, ત્રણ વારંવાર ફેલ થાય તો સમજાય છે કે એમ અનાદિકાળથી સમજાય છે કે નહીં? તું પહેલા સ્ટાન્ડર્ડમાં જ છે, પહેલામાંથી આગળ વધતો જ નથી. સમજાય છે? હા, જુઓ, કારણ કે અરિહંતાદિકની ભક્તિ કરતા એવા પ્રયોજન તો સ્વયં સિદ્ધ થાય છે, એ પ્રમાણે શ્રી અરિહંતાદિક પરમ ઇષ્ટ માનવા યોગ્ય છે. વળી એ શ્રી અરિહંતાદિક જ પરમ મંગળ છે, તેમાં ભક્તિભાવ થતા પરમ મંગલ થાય છે. રત્નકર્ણ શ્રાવકાચારમાં વાંચો, સદા સુખદાસજી એક લાઈન લખી છે, 16 કારણ ભાવનામાં આવે છે ને, જો અરહંત ભગતિ મનયાને સોજન વિષય કશાયન જાને. બહુ સરસ છે જયમાલા, બહુ સરસ જયમાલા છે. દર્શ વિશુદ્ધિ ધરે જો કોઈ તાકો આવાગમન ન હોઈ, વિનય મહાધારે જો પ્રાણી શિવવનિતા કી સખી બખાની. એમ આગળ જતા લખ્યું સાહેબ, જો અરહંત ભગતિ મન આને સોજન વિષય કશાયન જાને. તો સદા દુઃખદાસજી ભાઈ એના માટે લખ્યું છે કે અરહંત ભક્તિ અને સમ્યક દર્શનમાં ખાલી નામનો ભેદ છે, અર્થનો ભેદ જ નથી. આવું લખ્યું છે, નામ ભેદ છે, અર્થ ભેદ નથી. એનો મતલબ એ થયો કે અરહંત ભક્તિ એટલે સમ્યક દ્રષ્ટિને જ અરહંત ભક્તિ હોય, અને સમ્યક દ્રષ્ટિને જ અરહંત ભક્તિ હોય, અને જેને અરહંત ભક્તિ હોય એને સમ્યક દર્શન હોય હોય ને હોય. સમજી ગયું ને? હા, અરહંત ભક્તિનું રિઝલ્ટ શું? અરહંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એમના જેવો છું, અરહંત જેવો આત્મા જાણી મારે અરિહંત થાઉં છે. અરહંત ભક્તિ માને સમ્યક દર્શન, સમ્યક દર્શન થયું તો જ અરહંત ભગવાનની સાચી ભક્તિ છે, અને અરહંત ભગવાનની સાચી ભક્તિ એનો મતલબ જીવને સમ્યક દર્શન થયું છે. સદા સુખદાસજી લખી છે આ વાત, આજે વાત લખીને ભક્તિ. અને થોડું થોડું કહું છું, નિયમ સરણી અંદર તમે 10મો અધિકાર પરમ ભક્તિ અધિકાર લખ્યો છે, પરમ ભક્તિ અધિકાર કુંદકુંદ આચાર્ય દેવે, નિશ્ચય ભક્તિ 31મી ગાથા, નિશ્ચય સ્તુતિ. તીર્થંકર ભગવાનની સ્તુતિ એટલે શું? 31મી ગાથામાં નિશ્ચય સ્તુતિ. નિશ્ચય સ્તુતિ એટલે ગુરુદેવ છે, નિશ્ચય સ્તુતિ. તીર્થંકર ભગવાનની નિશ્ચય સ્તુતિ એટલે પોતાના ભગવાન આત્માની સ્તુતિ. અને આ એ કહે છે અહીંયા જે લખ્યું કે અરહંત ભગવાનની સ્તુતિ કરવાથી, ભક્તિ કરવાથી પોતાના પ્રયોજનની સિદ્ધિ, પરમ મંગલ છે. જુઓ, તેમાં ભક્તિભાવ થતા પરમ મંગલ થાય છે. એવા ભક્તિભાવનો બરાબર ખાસ સમજો. ભક્તિભાવ એટલે આપણે જે પેલું બહારમાં ભક્તિભાવને જે જોવા, એ બહારનું જે ભક્તિ જોવામાં આવે છે એ નહીં, આ ભક્તિભાવ જે છે એ કહે છે કે અંદરમાં જે સમયસાની પેલી ગાથા દ્રવ્ય સ્તુતિને ભાવ સ્તુતિ, પેલી ગાથાની ટીકા. આ ભક્તિ એટલે નિશ્ચય ભક્તિની વાત છે. ભક્તિ મુક્તિદાતાર આવે છે ને, ભક્તિ મુક્તિદાતાર, નિશ્ચય ભક્તિ છે મુક્તિની દાતાર છે એ કહે છે. જો તેમાં ભક્તિભાવ થતા પરમ મંગલ થાય છે, મંગળનો અર્થ કર્યો છે જો, કારણ કે મંગલે એની છૂટું પાડ્યું છે. બરાબર, પેલા મંગ અને પછી લ, બરાબર. કારણ મંગ એટલે સુખ અને તેને લાતી એટલે આપે, મંગ મંગ અને લ એટલે જે સુખને લાવે, અતિન્દ્રિય સુખને લાવે, મંગ લ અતિન્દ્રિય સુખને લાવે. અને પછી હવે શું છૂટું પડ્યું, અથવા મમ એટલે પાપ તેને ગાલયતી, એટલે મમ અને ગલ છૂટું પાડ્યું, એટલે મમ એટલે પાપ અને ગલ એટલે એને ગાળે, એટલે જે પાપને ગાળે એનું નામ મંગલ છે. બંને તરફથી વાત કરી દીધી, જે અતિન્દ્રિય સુખને લાવે અને કહે છે મિથ્યાત્વ મોહ રાગ દ્વેષ આદિ પાપને ગાળે એને મંગલ કહેવાય. મંગલમય મંગલકાર મેરા જીન શાસન છે કે નહીં, મંગલમય મંગલ કર વીતરાગ વિજ્ઞાન નમો તાહી જાતે ભય હરિહંતાદિ મહાન છે ને. એની અંદર ભક્તિમાં એક લાઈન પણ આવે છે ને, મંગલમય મંગલ કર વીતરાગ વિજ્ઞાન નમો તાહી જાતે ભય હરિહંતાદિ મહાન હે શાશ્વત સુખ કી ખાન મેરા જીન શાસન હે શાશ્વત સુખ કી ખાન મેરા જીન શાસન. આ જીન શાસન તો શાશ્વત સુખની ખાન છે અને એમાં મંગલાચરણમાં લખ્યું છે મંગલમય મંગલ શબ્દનો અર્થ ખોલીએ છીએ આપણે, મંગલ મંગલમય મંગલ કરણ વીતરાગ વિજ્ઞાન, પોતાની પર્યાયની અંદર વીતરાગ વિજ્ઞાનતા પ્રગટ થાય, મંગલમય ને મંગલકરણ છે મોક્ષ માર્ગ અને મોક્ષનું કારણ. મોક્ષ માર્ગ થયો ને એ મોક્ષનું કારણ. નમો તાહી જાતે ભય હરિહંતાદિ મહાન, ભાઈ નમો તાહી જાતે ભય હરિહંતાદિ મહાન. નિમિત્તમાં અરિહંતાદિ લખ્યા દિલીપભાઈ, નિમિત્તમાં અરિહંતાદિ કેમ, મંગલમય મંગલ કરણ વીતરાગ વિજ્ઞાન એમને પોતાની પર્યાયમાં વીતરાગ વિજ્ઞાનતા પ્રગટ કરી છે ને. અને હો હું મેરી એસી દશા જેસી તુમ ધારી રે, એટલા માટે હું આપના શરણમાં આવ્યો છું. કેવી સરસ વાતો છે જુઓ. હવે એ વડે પૂર્વોક્ત પ્રકારથી બંને કાર્યોની સિદ્ધિ થાય છે. બંને કાર્યોની સિદ્ધિ એટલે અતિન્દ્રિય સુખની પણ પ્રાપ્તિ થાય છે અને જ્યાં સુધી સંસારમાં છે સાધક દશા છે ત્યાં સુધી આ પણ જોવામાં આવે છે. જેમ થોડીક વાત કરીએ, કાલ સવારે છે મહાવીર સ્વામી ભગવાનનો દિવસ પણ છે, થોડીક વાત ખ્યાલ આવે છે. મહાવીર સ્વામી ભગવાનને સિંહની પર્યાયમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, બરાબર છે કે નહીં. હવે ઇન્દ્રિયજનિત સુખની સામગ્રી સાથે બંને પ્રયોજનની સિદ્ધિ, સિંહની પર્યાયમાંથી ગયા સ્વર્ગમાં, સામગ્રી મળી કે ના મળી, મળીને ઇન્દ્રિયજનિત સુખને આનંદનો સ્વાદ બે વસ્તુ થઈ ગયું ને. ત્યાંથી આવ્યા રાજા થયા, થઈ ગયું ને રાજા થઈ એટલે બધું આવી ગયું. પાછા ગયા સ્વર્ગમાં, મળ્યું બે, પાછા આવ્યા રાજા થયા, પાછા ગયા સ્વર્ગમાં, પાછા આવ્યા ચક્રવર્તી થયા, પાછા ગયા સ્વર્ગમાં, પાછા આવ્યા નંદ નામના રાજા થયા, પાછા ગયા સ્વર્ગમાં, પાછા આવ્યા તીર્થંકર થઈને મોક્ષે ગયા. થઈ ગઈ ને બે વસ્તુ આવી ગઈ ના થઈ. અને છેલ્લે શું થયું ભાઈ સમીલભાઈ, છેલ્લે સાંભળજો, આ સમ્યક દ્રષ્ટિ મોક્ષ માર્ગી જે છે ને એ ધીરે ધીરે પુણ્યને બાળીને મોક્ષમાં ચાલ્યા જાય છે. પુણ્યને બાળીને ક્યાં ચાલ્યા છે, સ્વભાવના આશ્રયે પુણ્યને બાળીને મોક્ષમાં ચાલ્યા જાય છે. જ્યારે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીભ પુણ્યને બાળીને વિષયોમાં સુખ બુદ્ધિ કરીને પુણ્યને બાળીને એકેન્દ્રિયમાં ચાલ્યો જાય છે. બંને પુણ્યને તો બાળે છે પણ અજ્ઞાની જીભ પુણ્યને બાળીને એકેન્દ્રિયમાં ચાલ્યો જાય છે. ત્રસ પર્યાયમાં રહેવાની સ્થિતિ વધારેમાં વધારે, કઈ કદી 2000 સાગર કઈ છે, ચાલ્યો જાય છે જીવ. પછી બાંધેલા પુણ્યનું શું? 15 કોડા કોડી સાગરનું પુણ્ય બાંધે છે મિથ્યા દ્રષ્ટિ. સાતાવેદની સ્થિતિ, સાતાવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ 15 કોડા કોડી સાગર. પણ 2000 સાગર પછી તો ચાલ્યો જાય છે એકેન્દ્રિયમાં. તો પેલી બાંધી છે એનું શું? તો કહે છે કે એ સાતાવેદની બાંધી છે ને અસાતામાં સંક્રમિત થઈ થઈને આવે છે. અસાતામાં સંક્રમિત થઈ થઈને ઉદયમાં આવે છે. એકેન્દ્રિય પર્યાયમાં રહેવાનો કાળ અસંખ્યાત પુદગલ પરાવર્તન ઉત્કૃષ્ટ કયો છે ત્યાં આગળ એ કહે છે અહીંયા આગળ જો. એટલે આ માર્ગે ચાલે છે. જો એક વાત કહું તમને, થોડીક અનંત ભગવાનની વાત આવે ને આપણે પ્રક્ષાલ પાઠમાં આવે છે, બહુ સરસ લાઈન. અંતરંગ બહિરંગ સુલક્ષ્મી છે જો શોભિત, જિનકી મંગલવાણી પર હે ત્રિભુવન મોહિત. લક્ષ્મી શબ્દ પ્રયોગ કરું છું. અંતરંગ બહિરંગ સુલક્ષ્મી સે જો શોભિત. અરહંત ભગવાન છે ને, તીર્થંકર ભગવાન, અંતરંગમાં અનંત ચતુષ્ટયની લક્ષ્મી છે અને બહારમાં સમવસરણ આદિનું વૈભવ, પરમ ઉદારિક શરીર, 12.5 કરોડ જાતના વાજિંત્ર વાગે, 64 પ્રકારના જે દેવો છે ચમર ઢોળે છે, એ પ્રકારે 700 લઘુ ભાષા, 18 મહાભાષામાં ભગવાનની દિવ્યધ્વનિ કરે છે, એવો જે બધો વૈભવ જોવામાં આવે છે ને, એ બહિરંગ લક્ષ્મી છે. એ બહિરંગ લક્ષ્મી છે અઘાતિક્રમનું ફળ. એ શેનું? અઘાતિક્રમનું ફળ. અને ગાતિક્રમના અભાવમાં અંતરંગ લક્ષ્મી પ્રગટ થઈ છે. અંતરંગ લક્ષ્મી બરાબર અનંત ચતુષ્ટય, અને બહિરંગ લક્ષ્મીમાં અઘાતિક્રમ. અંતરંગ બહિરંગ સુલક્ષ્મી સે જો શોભિત, જિનકી મંગલવાણી પર હે ત્રિભુવન મોહિત. હવે જવાબ આપજો મારા એક પ્રશ્નનો. સિદ્ધ ભગવાનને બેમાંથી કઈ લક્ષ્મી હોય, અંતરંગ કે બહિરંગ? સિદ્ધ ભગવાનને કઈ છે? બરાબર, સરસ. સિદ્ધ ભગવાનને અંતરંગ લક્ષ્મી છે. બહિરંગ લક્ષ્મી જે છે ને, એ તો અઘાતિક્રમનું ફળ હતું ને, અને એ પછી અઘાતિક્રમનો પણ શું થઈ જાય છે, 13 અને 14માં અઘાતિક્રમનો ક્ષય થઈ ગયો, તો બહિરંગ લક્ષ્મી નીકળી ગઈ. બસ સાદી અનંત કાળ સુધી આ ચૈતન્ય લક્ષ્મીનો ભોગવટો કરે છે. બરાબર, આપણા જ્ઞાનમાં આખું આ બધું ક્લિયર હોવું જોઈએ. તો એક કહ્યું ને વિશુદ્ધિ, પ્રબળ વિશુદ્ધ પરિણામ, હા, એ બધામાં આ બધી વસ્તુ સપોર્ટ કરે છે, આપણને સપોર્ટ કરે છે. અંદરમાં લખ્યું તત્પ્રીતિ પ્રીતિ ચિત્તેન, અંદરમાં પ્રીતિ ભાવ છે ને, હર્ષ ભાવ વધતો જાય છે. જો હવે એ વડે પૂર્વોક્ત પ્રકારથી બંને કાર્યોની સિદ્ધિ થાય છે, માટે તેમનામાં પરમ મંગળ પણ સંભવે છે. હવે એક પેરેગ્રાફ, એક પેજ છોડ કે સંકિતજી, નેક્સ્ટ પેજ 10 નંબર કા પેજ નિકાલના, ઉસમે એક પ્રશ્ન હૈ, ઉસકો અપન થોડી, આપણે એને થોડીક જુદી રીતે સમજીએ છીએ, જે છે એનો જ ભાવ સમજવો છે. બરાબર, સાંભળજો જરા. અને પંડિતજી સાહેબે એના માટે જે રીઝન આપ્યા છે, સિમ્પલ સમજે, એ કુંદકુંદ આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, ગુરુદેવ શ્રી ટોડરમજી સાહેબ, કૃપાળુદેવ બધા સ્વર્ગમાં છે ને, તો કોઈને એમ ભાવ થાય કે અહીંયા આવે કે ના આવે, અહીંયા આવે કે ના આવે, એમના જ્ઞાનમાં બધું જણાતું હશે કે નહીં જણાતું હોય, સમજાય છે? પંડિતજી સાહેબ બહુ સરસ જવાબ આપ્યો છે આનો, સાંભળજો. અને આપણું જે ટોપિક ચાલે છે ને, એના રેફરન્સમાં જ વાત છે. હું પ્રશ્ન વાંચીશું ને, આપણે તમને ખ્યાલ પણ આવી જશે. સાંભળજો, પ્રશ્ન છે, એ વાત સાચી, પરંતુ જિન શાસનના ભક્ત દેવ આદિક છે, તેઓએ એવા મંગળ કરવા વાળાને સહાયતા ન કરી તથા મંગળ ન કરનારને દંડ ન આપ્યો, એનું શું કારણ? ન્યાય સમજાય છે કે નહીં? આગળ આપણે જે ભણ્યા ને હમણાં, એમાં આવીને કે જૈન શાસનના જે અહીંયા ભક્ત છે, તો દેવો જે છે એ આવીને શું કરે છે, એને ઇષ્ટ સામગ્રી અપાવે છે ને, એને દુઃખના કારણો દૂર કરે. સીતાજીનું પણ ઘટના જોઈએ આપણે, સુદર્શન શેઠની પણ વાત જોઈએ. બરાબર, શાંતિથી વાત સમજો. એમને આવું થયું ને, પણ એમાં એક વિશેષ વાત એ છે કે દરેકને આવું થાય જરૂરી નથી. કેમ કે સીતાજી ને સુદર્શન શેઠ જે હતા ને, એમને અસાતા વાળું મોટો ભાવ સમજ, જે ડેબિટ હતું પૂરેપૂરું ચૂકતે થઈ ગયું હતું. ખ્યાલ આવે છે કે નહીં? એ હિસાબ ચૂકતે થઈ ગયો માટે અંતરંગ નિમિત્ત હું ફોકસ કરું છું, અંતરંગ નિમિત્તમાં ક્લિયર થયું તો બાહ્ય નિમિત્તમાં એ જોવામાં આવી ગયું ત્યાં આગળ. જયારે જેમ હવે જો પાંચ પાંડવ, તો પાંચ પાંડવને પણ ઉપસર્ગ તો આવ્યો ને, સીતાજીને અગ્નિકુંડમાંથી જલકુંડ થઈ ગયું, એ તો ચોથું ગુણસ્થાન કે પાંચમું ગુણસ્થાન. જયારે આ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા પંચ પરમેષ્ટી હતા, દેવો ક્યાં ગયા? પછી દેવોએ આવીને કેમ રક્ષા ના કરી? કેમ રક્ષા ના કરી? ગજકુમાર મુનિરાજના માથે સગડી મૂકીને કેમ દેવ ના આવ્યા? તો હવે એ બતાવવું છે કે એમને હજુ અસાતાનું, જરા કહેવ ને શું કહો છો, અસાતાનો જથ્થો હજુ વધારે હતો, હતો વધારે. અંતરંગ નિમિત્તમાં હજુ પાપ કર્મ એવા પ્રકારના હતા તો બાહ્ય નિમિત્ત પણ નહીં જોવા મળે. બાહ્ય નિમિત્ત તો દૂરનું થઈ ગયું ને, મૂળ અંતરંગની વાત છે. અને ખરી વસ્તુ તો અંદરમાં જોડાવું ના જોડાવું એ તો પછી વાત છે, પણ અત્યારે આપણો ટોપિક આ છે. ગજકુમાર મુનિરામ ના જોડાયો તો મોક્ષે ચાલ્યા ગયા, એ તો મૂળ મુદ્દાની વાત છે. એ તો પોતાના સ્વરૂપમાં જોડાય, પણ એ આપણે સવારના સેશનમાં આપણે ભણી પણ રહી છે, ખ્યાલ પણ છે. અત્યારે આપણે આને પણ થોડું સમજી રહ્યા છે, જોડાવું ના જોડાવું એ તો કૃપાળુદેવ એક સરસ લખ્યું છે, ઉદયને અબંધપણે ભોગવાય તો જ ઉત્તમ છે. શું લખી વાત? ઉદયને અબંધપણે ભોગવાય તો જ ઉત્તમ છે. તો ગજકુમાર મુનિરાજને ઉદય તો આવ્યો, પણ અબંધપણે ભોગવ્યો, અબંધ સ્વભાવ આપવામાં ઠરી ગયા તો મોક્ષે પધાર્યા. અબંધપણે ભોગવાય, બરાબર. પણ હવે અત્યારે આપણો જે પ્રશ્ન ચાલે છે એ પ્રશ્ન એ છે કે એ પાંચ પાંડવોને કોઈ દેવો આવીને રક્ષા કેમ ના કરી, અને દુર્યોધનને દંડ કેમ ના આપ્યો, દુર્યોધનના ભાણીને દંડ કેમ ના આપ્યો, અને પાંચ પાંડવોની રક્ષા કેમ ના કરી, આ પ્રશ્ન એ છે ને સાથે. તો એનું કારણ એ છે કે અંતરંગ નિમિત્તમાં હજુ એમને એવી જાતિનો અસાતાનો પાપ કર્મનો ઉદય ચાલે છે તો બહારમાં નથી જોવામાં આવતું, બરાબર. હવે સાંભળજો જરાક, એ વાત સાચી, પરંતુ જિન શાસનના ભક્ત દેવાદિક છે તેઓએ એવા મંગળ કરવા વાળાને સહાયતા ન કરી તથા મંગળ ન કરનારને દંડ ન આપ્યો. એટલે આપણે આપણે પાંચ પાંડવનું થોડું લઈને ચાલીએ છે કે પાંચ મંગળ કરવા વાળાને સહાયતા ના કરી, પવિત્ર પુરુષો હતા એમને સહાય ના કરી, અને પેલો મંગળ ન કરનાર ઉપસર્ગ કરવા વાળાને દંડ ના આપ્યો, એનું શું કારણ? વાહ, જુઓ સમાધાન. જીવોને સુખ દુઃખ થવાનું શું લખ્યું છે બોલો જો? સુખ દુઃખ થવાનું પ્રબળ કારણ પછી લખ્યું છે પોતાના કર્મોનો ઉદય છે. સમજાય છે કે નહીં? હા. અને એ કર્મ જે છે એ સ્વયં પોતે એવા પહેલા એવી જાતિના અપરાધ ભાવ કરીને બાંધેલા કર્મ છે. એટલે લખ્યું છે સુખ દુઃખ થવાનું પ્રબળ કારણ પોતાના કર્મોનો ઉદય છે. એટલે આ વાત આવી અંતરંગ નિમિત્તની આવી કે પોતાના કર્મનો ઉદય, અનુકૂળ સંયોગ પ્રતિકૂળ સંયોગ મળવા એ પોતાના કર્મ ઉપર ડિપેન્ડ છે. જો અને તે અનુસાર, હવે જો કે તે અનુસાર બાહ્ય નિમિત્ત બની આવે છે. ચોખવટ કે બાહ્ય નિમિત્ત કોના ઉપર ડિપેન્ડ છે? બાહ્ય નિમિત્ત કોણ? ભાઈ અનુકૂળ સંયોગો મળ્યા, સમજાય છે ને? તો દેવે આવીને રક્ષા કરી તો અનુકૂળ સંયોગ મળ્યા, દુષ્ટને દંડ આપ્યો તો એની એ પ્રમાણે થયું ત્યાં આગળી. તો એ કહે છે મૂળમાં તો એના એ જીવના પોતાના બાંધેલા કર્મનો ઉદય છે. આ તો બાહ્ય નિમિત્ત એની સાથે ગોઠવાય છે એવી રીતે, બરાબર. જુઓ સુખ દુઃખ થવાનું પ્રબળ કારણ પોતાના કર્મોનો ઉદય છે અને તે અનુસાર બાહ્ય નિમિત્ત બની આવે છે. માટે હવે જે કાલે આપણે વાંચ્યું ને કે પેલા શંભુકુમારની વાત જોઈ હતી ને, કાલે 12 વર્ષ સુધી બિચારો બેઠો હતો. હા, અને નિમિત્ત જોઈ ને, જો હવે સુખ દુઃખ થવાનું કારણ મૂળ કારણ તો એના પ્રબળ કર્મનો ઉદય હતો. પ્રબળ કર્મનો ઉદય તો એનો હતો, આયુ કર્મના ક્ષયની સ્થિતિને એ સમય એટલે દુઃખનું વેદન હતું એનો ઉદય હતો. અને બાહ્ય નિમિત્તમાં હવે લક્ષ્મણજી મળી ગયા, લક્ષ્મણજી ના મળે તો બીજું કોઈ મળી જાત. મૂળમાં તો વાત ત્યાંની પ્રશ્ન હતો ને ત્યાં આગળ. જો અને તે અનુસાર બાહ્ય નિમિત્ત બની આવે છે. માટે પાપનો જેને ઉદય હોય તેને એવી સહાયતાનું નિમિત્ત બનતું નથી, તથા જેને પુણ્યનો ઉદય હોય તેને દંડનું નિમિત્ત બનતું નથી. સમજી ગયા ને? એ દુર્યોધનના ભાણેજને શું હતો? પુણ્યનો ઉદય હતો તો દંડનું નિમિત્ત ના બન્યું. અને પાંચ પાંડવોને પાપનો ઉદય હતો ને, તો અહીંયા શું લખ્યું છે? સહાયતાનું નિમિત્ત ના બન્યું ત્યાં આગાડી. એમને કઈ મુનિરાજને સહાયતા જોઈતી નથી, પણ ભાવ સમજવો છે અહીંયા આગાડી. બરાબર. જો કેટલા સરસ પંડિતજી સાહેબ ને આના પર દેખાય ને અભિક્ષણ જ્ઞાનનો ઉપયોગ. અભિક્ષણ એટલે એકદમ કહેવાય ને સૂક્ષ્મ, એક એક નાની નાની વસ્તુને કેવી ખોલી છે આ જો. એ નિમિત્ત કેવી રીતે ન બને સાંભળજો, હવે એક નિમિત્ત કેવી રીતે ન બને તે અહીંયા કહીએ છીએ. હવે દેવ આદિક છે ને, શાંતિથી સાંભળજો, દેવ આદિક છે તેઓ ક્ષયોપશમ જ્ઞાનથી સર્વને યુગપત જાણી શકતા નથી. નંબર એક વાત. તેથી મંગળ કરનારને તથા નહીં કરનારને જાણવાનું કોઈ દેવાદિકને કોઈ કાળમાં બને છે, માટે જો એમને જાણવામાં જ ન આવે તો સહાય કે દંડ તે કેવી રીતે કરી શકે. પેલી વસ્તુ આ ખ્યાલ આવી ગઈ ને, જેમ અહીંયા આગળ કોઈ એવો ઇન્સિડન્ટ બની રહ્યો છે, સમજાય છે કે નહીં સમજાય. પણ આપણને ખબર છે કે ભાઈ આપણને જો ખ્યાલમાં આવે તો આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. પણ આપણે તો શું હતા કે આપણે તો અહીંયા હતા અને બિઝી હતા, આપણે સમજો કે આ બે દિવસ આપણા આપણા ફંક્શનની અંદર, તો અમને ખબર જ નહોતી. ખ્યાલ આવે છે? એમ જે દેવ ઉપર છે, હવે દેવોનું ક્ષયક્ષમ જ્ઞાન છે, ભગવાનના જેમ બધું જણાતું તો છે નહીં, તો એક એવું સ્થિતિ બની શકે કે અહીંયા મંગળ કરવા વાળાને સહાય ન કરી અને મંગળ ન કરવા વાળાને એને દંડ ન આપ્યો, આવું કેમ કર્યું? તો એકચ્યુઅલી વાત એ છે કે એમના જ્ઞાનનો વિષય બન્યો જ નહીં, એને ખબર જ નથી ને. એવું જરૂરી તો છે નહીં કે અહીંયા ઉપયોગ લગાવે એવું તો જરૂરી નથી ને. એ ત્યાં છે, તો એવું બની શકે કે એમના જ્ઞાન નહીં આવવાનું રીઝન બતાવે. શેનું રીઝન? કે જે બીજા શબ્દ ભગવાનના ભક્ત જે કહેવાય એમને સહાય કેમ ના કરી દેવે આવીને. અને જે દુષ્ટ વ્યક્તિ હતા ઉપસર્ગ કરવા વાળા, દેવે આવીને એમને દંડ કેમ ના આપ્યો? કરવું જોઈએ ને એમને, કે એમને દેવોમાં તો બહુ તાકાત હોય. પણ કે વાત એવી છે કે ભાઈ જુઓ, અમને ખબર જ નથી ને. હવે સમજાય છે ને? અમને ખબર જ નથી ને. એક તો રીઝન આ છે, એ ખ્યાલ જ ના હોય, એમના જ્ઞાનનો વિષય જ ના બને. બરાબર. પૂજ્ય ગુરુદેવજી ઘણી વાર કહે છે, જેમ બીજા સીતાજીના જીવનમાં સુદર્શન શેઠમાં જોયું ને, એમ પાંચ પાંડવની ઉપસર્ગની વાત હોય ત્યારે ગુરુદેવ એકદમ એ વખતે દેવ કેમ નહીં આવ્યા હોય, આમ એકદમ કહેવાય ને ગુરુદેવ, દેવ ક્યાં ચાલ્યા ગયા છે, દેવ કેમ ન આવ્યા, સમજાય? એમ એમને ભાવ, જ્ઞાનમાં તો બધું છે પણ અંદરમાં એવો ભાવ થાય ને કે પણ એ કહે છે કે અહીંયા એક તો વિષય એ છે કે એક તો નંબર એક આવું બને કે એમના જ્ઞાનનો વિષય ના બન્યો હોય. બરાબર. જો દેવાદિક છે તેઓ ક્ષયોપશમ જ્ઞાનથી સર્વને યુગપદ જાણી શકતા નથી, તેથી મંગળ કરનારને તથા નહીં કરનારને જાણવાનું કોઈ દેવાદિકને કોઈ કાળમાં બને છે, માટે જો એમને જાણવામાં જ ન આવે તો સહાય કે દંડ કેવી રીતે કરી શકે, કોઈ પ્રશ્ન જ નથી રહેતો. બરાબર. બીજી વાત, તથા સેકન્ડ વાત, જાણપણું હોય તે વેળા પોતાનામાં જો અતિમંદ કશાય હોય તો તેને સહાય અથવા દંડ દેવાના પરિણામ જ થતા નથી. હવે આ વાત જાણવામાં આવ્યું પણ અતિ કસાયની આગળ કોઈ શબ્દ વાપરે છે, અતિમંદ કસાય છે, સમજાય છે કે નહીં? ખ્યાલમાં તો આવ્યું, જેમ સમજો અત્યારે નંદીશ્વર દીપની અંદર દેવો પહોંચી ગયા છે અને ત્યાં ભક્તિ પૂજા અને ચર્ચા ની અંદર બધા લાગેલા, હવે એમના જ્ઞાનનો વિષય કંઈક બની ગયો, પણ ત્યાં અંદરમાં અતિમંદ કસાયની અંદર એવા, તો એ અહીંયાનું જે જ્ઞાનનો જણાયું પણ એ શું થઈ ગયું, ગૌણ થઈ ગયું. ત્યાં જ્ઞાનમાં જણાયું ખરું પણ ત્યાં આવે એવી અતિમંદ કસાય તત્વ ચર્ચા, સામે 500 ધનુષની રત્નોની પ્રતિમા છે અને આવી જાતિનો બસ મારે મારું કામ કરી લેવો છે, અથવા કરી લેવું હોય તો અંદરમાં વધારે એવા ભાવો ઉછળે છે. તો એ જ્ઞાનમાં જણાયું હોવા છતાં પણ એ સહાય કરવાનું કે દંડ કરવાનો એવી જાતિનો ભાવ આવ્યો નહીં. કેમ? કયો શબ્દ લખ્યો છે? અતિમંદ કષાય. બરાબર સાંભળજો, અતિમંદ કષાય હોય તો નહીં પરિણામ બને એવા, જણાય ખરું પણ પરિણામ નહીં બને એવા. જેમ કહીને પેલો નંબર, કે અહીંયા કોઈ એવી ઘટના બટી હોય બની હોય અને એક તો નંબર છે કે આપણને ખબર નથી, બીજા નંબરમાં આપણને ખબર પડી પણ અહીંયા આપણી ચર્ચા ચાલી રહી છે ને, પેલા આપણે જરાક અત્યારે આપણો સમજાય છે કે નહીં? તો એ કહે છે, જાણ્યું છતાં હું પેલો ભાવ નથી કે તમને કોઈ કદાચ કહ્યું કે ત્યાં આવું થયું છે, આમ ગૌણ કરી દઈએ આપણે ત્યાં આગળ. એ વખતે આના ઉછાળા એટલા મારે છે કે પેલું સાંભળ્યું છતાં ન સાંભળ્યું કે અતિમંદ કષાય થઈ ગઈ. બરાબર. જો પોતાનામાં જો અતિ મંદ કષાય હોય તો એને સહાય અથવા દંડ દેવાના પરિણામ જ થતા નથી. હવે બીજી વાત, અને જો તીવ્ર કષાય હોય, વાહ પંડિતજી સાહેબ જુઓ શું લાવ્યા છે, અને જો તીવ્ર કષાય હોય ને તો ધર્માનુરાગ થતો નથી. સમજાય છે ને, તીવ્ર કષાય, હવે દેવોને એવું બને ને તીવ્ર કષાય હોય, જણાવ્યું ખરું, પણ એ કહે છે દેવોને જેમ અહીંયા નથી હોતું ઘણાને, કે બહાર ક્યાંક ફરવા માટે જાય ને તો ક્યારેક કોઈ એવાય હોય કે જો હવે આપણે અઠવાડિયું ફરવા માટે જઈએ ને, વચ્ચે કોઈ મહેરબાની કે ધર્મની વાત નહીં કરવાની, અઠવાડિયું ફરવાનું એટલે ફરવાનું, સમજાય છે ને, કે બધી જગ્યાએ જઈએ ને બધા મળે ને, ખ્યાલ આવે ને. હા, તો કોઈ કહે ને હવે અમે જતા હતા તો કે મેં સ્વાભાવિક કહી ગયા આપણે સવારે ખાલી સાથે ભાવ પૂજા કરી લઈએ 15 મિનિટ, કે ના હવે આપણે ફરવા નીકળ્યા છે એટલે હમણાં ફરવાનું એટલે ફરવાનું, હમણાં બીજી કોઈ ધર્મની વાત નહીં કરવાની. સમજાય છે કે નહીં, ધર્મની વાત કરતા હોય ને એંગાડી, એ વખતે તો પાછો ક્યાંનો ક્યાં ઉપયોગ ચાલે જાય એમાં ચાલે એને, સમજે, પણ ફરવા ગયો હોય ને. હા, એટલે મારો કહેવાનો ભાવ અહીંયા કેવું છે ને કે અંદરમાં તીવ્ર કષાયના પરિણામ છે. હવે તીવ્ર કષાયના પરિણામ છે એ વખતે આને કંઈ જાણો બધું હમણાં રહેવા દો, અત્યારે બધા એન્જોય કરો, એન્જોય કરો, સમજાય છે, એ બધું હમણાં સાઈડમાં મૂકી દો. મને તીવ્ર કષાયના પરિણામ છે ને એ વખતે એને એવું કોઈ કોઈ હોસ્પિટલાઇઝ થયું છે ને, બીજું છે, ત્રીજું છે, આપણે જઈને ટિફિન વગેરેની પણ વ્યવસ્થા કરી શકીએ, બધું કરી શકીએ, પણ બીજું શું છે કે આપણો એક બધું પ્રોગ્રામ બની ગયો છે, થોડોક આપણો એવો આખા દિવસનો પ્રોગ્રામ બની ગયો છે ને, પેલા સમાચાર આવ્યા તો પેલો પ્રોગ્રામમાં હરવા ફરવાનો અંદરમાં તીવ્ર કષાયના પરિણામ એવા છે, પેલું જાણવામાં આવ્યું ને છતાં પણ એને શું કરી દીધું, સાઈડમાં કરી દીધું, અને પછી કદાચ સાંજે બીજા દિવસે મળે કે એકચ્યુઅલી શું હતું, એકચ્યુઅલી શું હતું, તમને માયાચાર કરે ને, એકચ્યુઅલી આવું હતું, મારી ભાવના તો બહુ જ હતી, ભાવના નહીં ને, એ વખતે તારી તીવ્ર કસાય હતી, તારી તીવ્ર કસાય, તને જણાવ્યું તો હતું પણ તીવ્ર કસાય હતી. સમજાય છે કે નહીં, બસ એવું દેવોને પણ બને. હા, અને દેવોને તો વધારે, આપણા જેવું થોડું હોય છે, દેવો તો થાકતાય નથી, આપણે તો 4-6 કલાક થાક જઈએ ને, અઠવાડિયું બહાર ફરવા માટે ગયો તો બે ચાલો જલ્દી ઘેર, ચાલો જલ્દી ઘેર, આ બહારનું ખાઈ ખાઈને કંટાળી ગયા, ચલો ઘેર જઈએ, દેવોને એવું તો હોતું નથી, કંઠમાંથી અમૃત જરી જાય, વાત પૂરી થઈ ગઈ. સમજાય છે કે નહીં, કોઈ બેગ પેક નથી કરવાની હોતી, ભાગમ ભાગ કરો ને, આ ગરમ પાણી ઠંડુ પાણી ને લિફ્ટ ને આ ને તે કાંઈ હોતું નથી, બરાબર છે, બધી વ્યવસ્થા હોય છે. હા, એવી જાતિનો કહ્યું ને, થાકાય નથી લાગતો, એટલે તો કહેવાય ને મન મૂકીને પાપ કરતા હોય છે, એટલે તો કહ્યું હતું ને, આ કેટલાય દેવો મરીને એક ઇન્દ્રિયમાં ચાલ્યા જતા હોય છે, આ 1 કલાકના સ્વાધ્યાયમાં ઘણા ચાલ્યા જાય. તહતે ચય થાવર્દને, વાંચો કર્ણનિયો ભણો તો લખ્યું છે આ પ્રમાણે. તો ત્રણ વાત થઈ અત્યાર સુધી આપણે, એક તો જ્ઞાનમાં જણાય, પહેલા નંબરમાં જ્ઞાનમાં જણાય જ નહીં, ખબર જ નથી, બીજા નંબરમાં જણાયું પણ મંદ કષાય છે, તત્વ ચર્ચામાં લાગેલા છીએ, બરાબર છે કે નહીં, ત્રીજા નંબરમાં અતિ તીવ્ર કષાય ભોગમાં પડેલા હોય, સમજાય છે કે નહીં, તો પણ નહીં આવે અહીંયા ગાડી, બરાબર. હવે સાંભળજો, અતિ મંદ કષાય હોય તેને સહાય અથવા દંડ દેવાના પરિણામ જ થતા નથી, અને જો તીવ્ર કષાય હોય ને તો ધર્મ અનુરાગ જ થતો નથી. વળી મધ્યમ કષાય, શું પંડિતજી શબ્દો લાવ્યા છે શોધીને, હા, અતિ મંદ કષાય, અતિ તીવ્ર કષાય અને મંદ કષાય, બાયફર્કેશન તો જુઓ, વાહ, હા, અતિ મંદ કષાય પછી તીવ્ર અને મધ્યમ કષાય, વળી મધ્યમ કષાય રૂપ એ કાર્ય કરવાના પરિણામ થાય. હવે આટલે આવે, જણાયું પણ ખરું કે અહીંયા આવું થઈ રહ્યું છે, જણાયું પણ ખરું અને કષાય મધ્યમ પણ છે, ભાવ પણ થયો, સમજાય છે કે નહીં, પણ શું કહે, જુઓ, વળી મધ્યમ કષાયરૂપ એ કાર્ય કરવાના પરિણામ થાય, છતાં પોતાની શક્તિ ન હોય તો તે શું કરે. કોઈ દેવોને એવી પણ મર્યાદા છે કે ત્યાંથી ત્યાં સુધી ન જઈ શકે. હવે એમના જ્ઞાનમાં જણાવ્યું, બધી વાત સાચી છે, કષાય મંદ પણ છે, જેમ અહીંયા આપણે કહ્યું ને, આપણને ખબર પડી, આપણે મધ્યમ કહે, પણ શું છે કે ભાઈ આપણે આપણું ત્યાં ઘડી અંદર એન્ટ્રી જ નહીં આપે આપણે, મને ખબર પડી કે અહીંયા આવું થયું છે અને મારી મંદ કહે, પણ ત્યાં ઘડી ગેટ આગળ ચલો 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 જતા રહો જતા રહો, હવે મારી શક્તિ નથી, જણાય છે હું ગયો પણ ખરો, પણ મારી પાસે એવી જાતિની શક્તિ નથી કે અંદર જઈને કામ હું હેલ્પ કરી શકું. એવી રીતે દેવોને પણ આવી જાતિના એક શક્તિ સંબંધીના રિસ્ટ્રિક્શન આવી ગયા કે બધું જણાય છે છતાં પણ એ પહોંચીને એ સમયે ત્યાં જઈને કાર્ય કરી શકે એવી જાતિની શક્તિ નથી હોતી. એ કહે છે જુઓ, એ કાર્ય કરવાના પરિણામ થાય છતાં પોતાની શક્તિ ન હોય તો તે શું કરે? બરાબર, જુઓ એવું પણ બની શકે ને કે ભાઈ જુઓ એને ભાવ બનાવ્યો કે પેટલામાં પેલા ઉપરવાળા દેવી ઓર્ડર કર્યો કે ચલો હાથી બની જાઓ, ઘોડા બની જાઓ, ચલો ત્યાં. હવે તો બિચારો કઈ નહીં કરી શકે, સમજાય છે કે નહીં? હવે મંદ કશાય પણ છે, ખ્યાલમાં પણ આવ્યો, પણ ઉપરથી ઓર્ડર થઈ તમે આવો, એક કહેવાનો ભાવ સમજજો. હવે એને નથી, હવે એને પેલાને ફોલો કરવાનું છે એટલે નહીં કરી શકે. જુઓ પોતાની શક્તિ ન હોય તો તે શું કરે? એ પ્રમાણે સહાય કે દંડ દેવાનું નિમિત્ત બનતું નથી. એટલે ચાર રીઝન બતાવી દીધા ને, ચાર રીઝન બતાવે. એક તો જ્ઞાનનો વિષય ના બને, બીજા નંબરમાં અતિ મંદ કષાય હોય, ત્રીજા નંબરમાં અતિ તીવ્ર કષાય હોય, ચોથા નંબરમાં કષાય મંદ પણ હોય, જાણવાનું પણ બને પણ પોતાનામાં એવી જાતિની શક્તિ ના હોય. બરાબર, કેમ પ્રશ્ન હતો ને કે અહીંયા જે છે એ ભગવાનના ભક્ત છે, એમની સહાય કરવા માટે દેવ કેમ નથી આવતા અને ઉપસર્ગ કરવા વાળાને દંડ કેમ નથી આપતા? તો કહે છે કે આવું બધું ચોખ્ઠું ગોઠવાય ત્યારે આ બનતું જોવામાં, સીતાજીના જીવનમાં જોવામાં આવે, અને આપણે સુદર્શન શેઠની જે બધી વાત કરીને એ બધાના કેસમાં આવું પ્રકારનું બધું યોગ બેસી ગયો તો જોવામાં આવી ગયું ત્યાં આગળ. બરાબર, જો અને હવે ભાઈ પંચમ કાળ ની અંદર દેવો નથી આવતા, આવીને દેવોના વિમાન પાછા ચાલ્યા ગયા નથી, એનો મતલબ આ કાળ હવે દેવો જે છે એની આની સાથે એક પ્રકારનો નિમિત્ત નિમિત્ત સંબંધમાં રિલેશન તૂટી ગયો એ ગાડી. ચોથા કાળમાં તો જેમ પેલા મુંબઈમાં અત્યારે કેટલા વિમાનો ફરતા હોય, ચોથા કાળની અંદર તો દેવોના વિમાન આમ જેમ આ બધી ફ્લાઇટો ફરે છે દેવોના વિમાન આવતા હતા, કોઈ મોટી વસ્તુ નહોતી ત્યાં. કેમ કે આ ભગવાનનો કેવળ જ્ઞાન થયું ને, આ ભગવાનનો જન્મ કલ્યાણ થયું ને, આમનું આમ થયું ને, આમને આ ઉત્સવ થયો, અને એવા બધા સંબંધો હોય કોઈના કોઈ એ પ્રકારના મુનિરાજને વંદના કરવા માટે, બીજું ત્રીજું એ પ્રમાણે દેવોનું આવાગમન રેગ્યુલર રહેતા હતા. સમજાય છે કે નહીં? હા, જેમ અહીંયાથી ઉપરથી પ્લેન જતા હોય તો આમ બહાર જોવાનો ભાવ નથી થતો ને, એમ ચોથા કાળમાં બધા દેવો આવતા હતા, જેમ પક્ષીઓ આકાશમાં ઉડે છે એમ જતા આવતા હતા, તો કોઈને એવું નહોતું આશ્ચર્ય. આપણને એમ લાગે અરે આ દેવનું વિમાન, દેવનું વિમાન, કાંઈ નથી હોતું. સમજાય છે કે નહીં? હા, જુઓ હવે શું લખ્યું છે, પોતાની શક્તિ હોય. પંડિત સાહેબ જુઓ, નંબર એક પોતાની શક્તિ હોય, ધર્માનુરાગરૂપ મંદ કષાયના ઉદયથી તેવા જ પરિણામ થાય તે સમયમાં અન્ય જીવોના ધર્મ અધર્મ રૂપ કર્તવ્યને જાણે તો કોઈ દેવાદિક કોઈ ધર્માત્માને સહાય કરે અથવા કોઈ અધર્મીને દંડ દે. હવે એ પ્રમાણે શું લખ્યું છે, એ પ્રમાણે કાર્ય થવાનો કોઈ નિયમ તો નથી. હવે જવાબ મળી ગયો ને કે ભાઈ સીતાજીને થયું, આમને થયું, અને પાંચ પાંડવને કેમ ના થયું, ગજકુમાર મુનિરાજને કેમ ના થયું? તો કે એવા કાર્ય થવાનો કોઈ નિયમ છે નહીં. શું ખુલાસા છે આ, વાંચે નહીં અને પછી ગમે તેમ પછી બધું હા વાંચવું પડે ને. અને આવો સ્વાધ્યાય કરે ને જી, અને પછી માથે ઝીણવાણી લીધી હોય ને, માથે બિનાદના ઝીણવાણી મોક્ષમાં પ્રકાશક માથે લીધું હોય તો અંદરમાં ભાવોની વિશુદ્ધિ પણ અલગ બને, અલગ બને. સમજાય છે કે નહીં? એમને આપણે બોલી બોલી એટલે એનો ભાવ, એમને આપણે મોક્ષમાં પ્રકાશક લીધું એમાં પણ મંદ કષાય છે, મંદ કષાય છે, પણ આવો સ્વાધ્યાય થયો ને મોક્ષમાં પ્રકાશક ગ્રંથ માંથી છે સમયસર છે તો અંદરમાં એનું એટેચમેન્ટ જે છે અલગ પ્રકારનું જોવામાં આવે છે. એવું છે ભાઈ. હવે એ પ્રમાણે કાર્ય થવાનો કોઈ નિયમ તો નથી, એ પ્રમાણે ઉપરના પ્રશ્નનું સમાધાન કર્યું, જે આપણું ચાલતું આવે છે એનું આ સમાધાન કર્યું. અહીં આટલું સમજવા યોગ્ય છે કે પંડિતજી સમાપન કરતા કહે છે, આટલું સમજવા યોગ્ય છે કે સુખ થવાની અથવા દુઃખ થવાની, સહાય કરાવવાની અથવા દુઃખ અપાવવાની જે ઈચ્છા છે ને એ બધી શું છે, એટલે એના ઉપર તમે એકદમ ચોકડી મારી દો કસાય મળશે. તત્કાલમાં અને ભવિષ્યમાં પણ એનાથી તમને દુઃખ જ મળશે, વર્તમાનમાં પણ દુઃખી ને ભવિષ્યમાં પણ દુઃખી. માટે બધા સાથે બોલીશું આ લાઈન, માટે એવી ઈચ્છા છોડી અમે તો એક વિતરાગ વિશેષ જ્ઞાન એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થવાના અર્થી બનીને શ્રી અરિહંતાદિકને નમસ્કાર આદિ રૂપ મંગળ કર્યું છે. બસ અમે તો અમારો આ એક જ ભાવનાથી કે જગતના જીવો મોક્ષ માર્ગમાં લાગે અને આગળ વધે, બસ એક જ ભાવનાથી અમે અરહંતાદિ ભગવાને પંચ પરમિષ્ઠીનું સ્મરણ કર્યું છે. એ સિવાય બીજી કોઈ ભાવના છે નહીં. એ સિવાય બીજી ભાવના વર્તમાનમાં પણ દુઃખનું કારણ, ભવિષ્યમાં દુઃખનું કારણ. એટલે પંડિત સાહેબે ચોખવટ કરી કે આ ભાવનાથી જ અમે મંગળ કર્યું છે. એ પ્રમાણે વાહ, મંગળાચરણ કરીને મંગળાચરણ કરી હવે સાર્થક મોક્ષ માર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદ્યોગ કરીએ છીએ, ત્યાં આ ગ્રંથ પ્રમાણ છે એવી પ્રતીતિ કરાવવા અર્થે પૂર્વ અનુસાર સ્વરૂપનું નિરૂપણ કરીએ છીએ. સર્વે આત્માથી જીવો પોતાની પર્યાયમાં આવો મોક્ષ માર્ગ પ્રગટ કરે એવી મંગલ કામના સાથે આ વિષયને પણ આપણે અત્યારે પૂર્ણ કરીએ.
સહજાનંદીશો દસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદીશો દસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદીશો દસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. બોલો ઋષભાદિ મહાવીર પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાનનો જય હો. બોલો સિમંદરાદિ અજિત વીર્ય પર્યંત 20 વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો જય હો. અડગ જ્ઞાન બળના ધારી શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. દ્વાદશાંગી જીનવાણી માતાના પ્રતીક સમાન સમય સારાદિ સમસ્ત જીનવાણી માતનો જય હો. હાલતા ચાલતા સિદ્ધ સમાન કુનકુંદ આચાર્ય આદિ સમર્થ આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો જય હો. આપણા અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવનો જય હો. પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો જય હો. અષ્ટાનિગા પર્વાદિરાજ પર્વનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જિનવાણી ભારતી તોહિ જપો દિન રૈન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું રૂ. બોલો જિનવાણી માતનો જય.